તારીખ 23-1-1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 913 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 285
શ્રીમદ રાજચંદ્ર વચનામૃત 913મો પત્ર ચાલે છે. સર્વ જ્ઞાનીઓની જે શિક્ષા છે એટલે કે ઉપદેશ છે એ ભેદ જ્ઞાન કરીને સ્વરૂપનો અનુભવ કરવાનો ઉપદેશ છે. ભેદ જ્ઞાન પૂર્વક સ્વાનુભવ કરવાનો ઉપદેશ છેલ્લી નીતિ લીધી છે. મહાત્માઓની વારંવાર એ જ શિક્ષા છે. મહાત્મા કહો કે જ્ઞાની મહાત્માઓ કહો, તીર્થંકર દેવને પણ મહાત્મા કહેવાય અને બધા સાધકોને પણ મહાન આત્માઓ જ કહેવાય છે. એ બધાનો એક જ વાત છે કે તમે વેદજ્ઞાન કરીને સ્વસ્વરૂપનો અનુભવ કરી અને આત્મશાંતિ માર્યો, આત્માની સમાધિ માર્યો. નહીતર આ સંસાર છે એ કેવળ ક્લેશમય અને દુઃખરૂપ છે. દુઃખ નહીં ઈચ્છતા હોવા છતાં પણ જગતમાં જીવો દુઃખ નહીં ઈચ્છતા, કોઈ દેવ દુઃખને ઈચ્છતું નથી, તો પણ અનિવાર્યપણે સૌને દુઃખ ભોગવવા જ પડે છે. વાત તો પત્રમાં ચાલી છે અસાતાના ઉદયને લઈને, કે અસાતાના ઉદયમાં તો બધા જીવો દુઃખી થાય સંસારમાં, અને જીવનો વેદવાનો સ્વભાવ હોવાથી કાં પોતાના સ્વરૂપાનંદને વેદે અને કાં અસાતાના દુઃખને વેદે. સાતા તો ક્યારેક હોય પછી થાય, બાકી અસાતાને વેદે વેદે ને વેદે જ વેદવાનો સ્વભાવ છે. સ્વને વેદે તો શાંતિ અને આનંદને વેદે, નહીતર પરમા અસાતાને વેદે વિના રહે નહીં. શરીરના રોગની અસાતા ઉપરાંત વિભાવ ભાવો છે એ પણ બધા આકુળતામય છે. કોઈ વિભાવ ભાવ એવો નથી કે જેમાં આકુળતા ન હોય. તો બસ જીવને દુઃખી થવાનું કે નહીં, એ દુઃખથી મુક્ત થવાનો પણ ઉપાય છે, અને એ ઉપાય છે ભેદ જ્ઞાન છે. ભેદ જ્ઞાનમાં જીવને જ્ઞાન લક્ષણથી જુદો પાડવો. જુદો છે પણ જુદો અનુભવ ગોચર નથી થતો એટલે દુઃખી થાય છે. તો કે જે જુદો છે એને તો જ્ઞાન લક્ષણથી જુદો પાડ. સ્વને વેદવું એ તો આત્માનું સ્વરૂપ જ છે, પણ સ્વરૂપને ભૂલેલો જીવ એવું પોતાનું સ્વરૂપ છે એની ખબર નથી, એમાં બેભાનપણે હોવાથી અનાદિથી પરને વેદું છું એવા અધ્યાસમાં એ દુઃખી થઈ રહ્યો છે. એ પરના વેદનમાં એ શુભાશુભનું વેદન કરે છે અને સાતા અસાતા રૂપે શરીરનો દેહાધ્યાસથી શરીરનું પોતાપણે વેદન કરે છે અધ્યાસિત ભાવે. જોકે વેદી શકતો નથી પણ વેદતો હોવાનું માને છે જરૂર. શરીરની પીડાને જીવ વેદી શકતો જ નથી. છતાં પણ એ મને થાય છે એવા અધ્યાસમાં જીવને તીવ્ર દુઃખ થાય છે, ઘણું દુઃખ થાય છે. એ દુઃખથી છોડાવવા માટે બધા જ જ્ઞાનીઓએ ભેદ જ્ઞાન કરવાનો ઉપદેશ આપ્યો છે. અસાતાનું વેદન એટલે અસાતા છે, પહેલા તો અસાતા પર્યાય કોને, જીવને કે પરમાણુને? તો કે પરમાણુને. એક વેદની પ્રકૃતિ પરમાણુની છે, આઠ કર્મમાં, એટલે એમાં ઉદય આવે છે. બહારમાં શરીર રોગ કે પીડા બાધા એક્સિડન્ટ કંઈ ને કંઈ બને છે, એ પણ પરમાણુની અવસ્થા છે. ક્ષેત્રથી જીવનો એને સંયોગ હોવાથી અને જીવ પોતાના સ્વરૂપને ભૂલેલો હોવાથી, સ્વરૂપમાં સાવધાન નથી, એની સાવધાની સંયોગમાં છે, એટલે મને થયું એનું એનું દુઃખ છે. છે જીવને દુઃખ, દુઃખ છે એ જડને નથી થતો, પણ શા કારણે થયું? તો કે મને થયું. જીવ પ્રેક્ટિસ વગરનો નથી, કાં ઉલટી પ્રેક્ટિસ ચાલુ રહીએ કાં સુરતી પ્રેક્ટિસ ચાલુ રહીએ. સુરતી પ્રેક્ટિસના ફળમાં સ્વાનુભવ આવશે, ઉલટી પ્રેક્ટિસના ફળમાં એ સ્વાનુભવથી દૂર જશે, સ્વાનુભવથી દૂર ને દૂર જશે. એટલે બધાને ઉલટી પ્રેક્ટિસ ચાલુ છે. જાણે અજાણે જીવ પોતાના સ્વાનુભવથી લાખો યોજન દૂર જાય છે. કેટલા લાખો યોજન દૂર જાય છે, એટલે માર્ગથી, મોક્ષ માર્ગથી લાખો યોજન દૂર જાય છે. રાગને પોતાપણે અનુભવીને, રગડી રગડીને અનુભવે છે, રગડી રગડીને અનુભવે છે. એટલે જ્ઞાનીઓ મોક્ષની ભૂમિકામાંથી જ એમ કહે છે કે તું રાગ રસ ઓછો કર, ગમે એ ઉદયમાં અને ગમે એ ઉદય આવે તારો રાગ રસ ઓછો કર, રાગ રસ થોડે છે. એ પહેલાના બધા સ્ટેજમાં પણ રાગરસને તોડવાની વાત તો છે જ ને છે જ. રાગના રસને ખૂબ રીગડ્યો છે, ખૂબ રીગડ્યો છે. અને એમાંય સંયોગમાં મારાપણો કરી કરીને જે રાગરસને રગડ્યો છે, શું જ્ઞાની જોવે ત્યારે એને એમ થાય કે અરે રે આ જીવ શું કરે છે, આટલો બધો રાગરસ લે છે, આ કેદી તોડશે અને કેમ તોડશે? શું એટલે આખી યોજના ઘડી છે. આ જીવે બહુ રાગ રસ લીધો છે, દ્વેષનો પણ એટલો રસ લીધો છે, મોહનો પણ એટલો રસ લીધો છે, બધા વિભાવોમાં ખૂબ રસથી પરિણમ્યો છું. તો કે એનો નિષેધ કર, એક વાર જોરથી નિષેધ કર, અંદરથી વેદના ઉપડે ને એટલો નિષેધ કર. ત્યાંથી શરૂઆત કરાવી, ક્યાંથી તને અંદર એ પ્રકારે જે રાગ રસ રગડ્યો છે એ અપરાધનો પશ્ચાતાપ થયા વિના એ ઘૂંટેલો રસ છે ને એ ફીકો નહીં પડે. જે રસ ઘૂંટી ઘૂંટી ઘૂંટીને ઘૂંટ્યો છે એને હાવ ફીકો પાડી દેવાનો છે, નિરસ થઈ જવાનો છે. એટલે એ અપરાધનો પશ્ચાતાપ, એ ઘૂંટેલા રસને હાવ ગાળીને નબળો પાડી નાખે. પછી પોઝિટિવલી જે આત્મકલ્યાણની તીવ્ર ભાવના ઉપડે એ રાગરસને ક્યાંય વધવા ન દે. આત્મકલ્યાણની તીવ્ર ભાવના ઉપડે, અવગાઢ ભાવના ઉપડે કે મારે પરિપૂર્ણ શુદ્ધ થવું છે, પરિપૂર્ણ શુદ્ધ થવું છે, એ રાગને ક્યાંય તીવ્ર ન થવા દે, રાગરસને તીવ્ર ન થવા દે. ઉલટાની એ ભાવનાથી અવલોકન ચાલુ થાય કે હવે મારે પ્રમાદ કર્યા વિના, એટલે અજાગૃતિમાં રહ્યા વિના, અત્યંત જાગ્રત રહીને મારા એક એક પરિણામને ચોકી કરવાનું છે. એટલું જ્ઞાનની અંદર જાગૃતિ આવે કે હવે ક્યાંય નુકસાન કરવું નથી. અજાગૃતિથી જે તીવ્ર રાગરસ થઈ જાય છે એ નુકસાન હવે મારે ક્યાંય કરવું નથી. એવી રીતે રાગમાં એટલે શુભાશુભ પરિણામની ધારામાં ઉદાસીન થવો, નીરસ થવો, તો જ રસ લેતા તો એકમેક થયો હતો, રસ લઈને તો તન્મય થતો હતો, એકમેક થતો હતો, એ હવે નીરસ થઈને જુદો પડશે. રસ તીવ્ર આવે એ જુદો પડી ન શકે. કેવી રીતે જુદો પડી શકે? રસ ઉડી ગયો હોય જુદો પડે. ગુરુદેવ આ વિષય ઉપર ક્યારેક પ્રવચન આપતા ત્યારે એક બહુ સરસ, સૂક્ષ્મ પણ બહુ સરસ વાત કરેલી છે કે જે સમ્યક દર્શનને સન્મુખ થયેલો જીવ છે, જેને પોતાના સ્વરૂપને ભાવભાષણથી લક્ષમાં લઈ લીધું છે, એ જીવને બીજા રાગ તો તીવ્ર નથી થતા. ઉદયના રાગ તો એને તીવ્ર નથી થતા સંસારના, પણ એને સ્વરૂપનો વિકલ્પ ચાલ્યા કરે છે. શેનો? કેમ કે એને ખેંચાણ સ્વરૂપનું થયું. ઓહો, અનંત સુખનું ધામ, અનંત આનંદનું ધામ, અનંત અનંત જ્ઞાનનો સમુદ્ર, અંદરમાં આવી મોટી વસ્તુ પડી છે. હું આવો છું, આ વિકલ્પ એને ચાલે છે. એ વિકલ્પ અને સાથે રહેલું જે જ્ઞાન વેદન, એને મીંઢવીને એ વિકલ્પથી પણ ઉદાસીન થાય છે. એ વિકલ્પથી ઉપેક્ષિત થઈને જે જ્ઞાન વેદન છે એમાં તીવ્રતા ઉપડી ત્યારે નિર્વિકલ્પ દશા આવે. વિધિ કે એમાં આકુળતા દેખાવી જોઈએ. ચાલતા જ્ઞાનમાં નિરાકુળતા અને ચાલતા વિકલ્પમાં આકુળતા. જીવ આકુળતાથી દુઃખથી ખસે છે, એ તાપ છે, અને જ્ઞાન છે એ આત્મા છે, એ શીતળી ભૂત, શીતળ 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 વસ્તુ છે. આપણે રસ્તે હાલીએ તો તડકે હાલીએ, ક્યાંય હાલીએ રસ્તામાં અડધો મકાનના પડછાયામાં અડધે રસ્તે તડકો હોય ને અડધે રસ્તે છાંયો હોય. એક રસ્તા ઉપર તડકો ને છાંયો બે હોય, આપણે કઈ બાજુ હાલવાના? હાલે છાંયા છાંયા હાલ્યા જશું. અરે કીડી હાલશે ને તો તડકેથી છાંય જશે. તાપ છે ને એનાથી ખસે છે જીવ. એમ દુઃખ છે ને આધિ વ્યાધિ ઉપાધિ એ ત્રિવિધ તાપ છે, એ ત્રિવિધ તાપાગ્નિ છે, અને જીવ એનાથી ખસવાના સ્વભાવ વાળો છે. નેત્રી તો ત્રણ ઇન્દ્રિય જીવ છે, આંખ નથી નીકળીને, એને ખબર નથી પડતી કે અહીંયા છાંયો છે ને અહીંયા તડકો છે, એને દેખાતો નથી તડકો છાંયો. પણ તપેલો અને સ્પર્શેન્દ્રિય છે તો એકેન્દ્રિયને સ્પર્શેન્દ્રિય તો છે, એટલે તડકેથી છાંય જાય. બે ઇન્દ્રિય ઈયળ હોય તો તડકેથી છાંય જાય. કેમ કે એ તપે છે, એમાંથી જીવ એનાથી ખસવાના સ્વભાવ વાળો છે. એટલે અવલોકનના કાળમાં રાગ અને વિકલ્પના અવલોકનમાં આકુળતાને જોઈ છે, એ જ એનાથી ખસવાનો. અવલોકનના કાળમાં સતત અવલોક્યા કરે પોતાના પરિણામને, એમાં એ રાગને વિકલ્પને આકુલતા વાળા જુએ એ જ ત્યાંથી ખસે. બાકી ખસી શકવાનો, ઉપેક્ષા કરવાનો, ઉદાસીન થવાનો કોઈ પ્રકાર આવે નહીં. કેમ કે જીવનો સ્વભાવ દુઃખથી ખસવાનો છે. સાથે જ્ઞાન ચાલી રહ્યું છે એમાં નિરાકુરતા છે. આકુરતાથી ખસવું ને નિરાકુરતા બાજુ જવું એ જીવનો સહજ પુરુષાર્થનો સહજ સ્વભાવ છે. બસ એટલા માટે અવલોકનનું સ્ટેજ બહુ જ મહત્વનું છે. પણ એવું અવલોકન તીવ્ર આત્મકલ્યાણની ભાવના વિના કોઈને ચાલતું નથી. તીવ્ર આત્મકલ્યાણની ભાવના વેદના વિના કોઈને આવતી નથી. પૂર્ણતાને લક્ષ વગેરે આવતી નથી. એ આખી યોજના છે, બહુ જ વ્યવસ્થિત છે, ખૂબ જ વ્યવસ્થિત છે. અને તમામ સાધકો જે છે જ્ઞાનીઓ થયા તે બધા આ જ પ્રકારે થયા છે. કોઈ બીજા રસ્તે નથી થયા, થઈ શકે પણ નહીં. રાગરસ છોડવો બીજી રીતે બની શકે નહીં. અને કેટલો ગાઢ કર્યો છે એ જીવને પોતાને ખબર નથી. એ જ્યારે તૂટે તોડવાનું તોડવાનો પુરુષાર્થ ચાલે ત્યારે એને ખ્યાલ આવે છે કે હા હા હા, આ જીવે કાંઈ દ્રઢ કર્યું છે, કાંઈ દ્રઢ કર્યું છે, કાંઈ વાતે વાતે, પ્રસંગે પ્રસંગે, ઉદયે ઉદયે, એટલું દ્રઢ કર્યું છે, એટલું દ્રઢ કર્યું છે. એક વાર તો તોડતા પરસેવા ઉતરી જાય છે. પણ તૂટી શકે છે અને તોડે છૂટકો છે. કમર કસીને પુરુષાર્થ કરવાનો છે. કમર કસીને પુરુષાર્થ કરવાનો છે. અને જેમ જેમ આગળ વધે તેમ તેમ સરળતા છે, સુગમતા છે કામ કરવાની. જેટલો દૂર છે એટલી મુશ્કેલી છે. જેટલો નજીક જાય, સમીપ જાય, એટલી સુગમતા છે કામ કરવાની. તો અહીંયા શું કીધું કે તે શુભાશુભ ભાવો પ્રત્યે ઉદાસીન થઈને, ઉદાસીન થવું દુઃખ એને આકુરતાને દુઃખ જીવીને, અધ્યાત્મના માર્ગમાં લાભ એટલે આત્મશાંતિ અને નુકસાન એટલે અશાંતિ. લાભ નુકસાનની ટર્મ શું? સંસારમાં પૈસા મળે તે લાભ અને પૈસા જાય તે નુકસાન. ત્યાં ટર્મ પૈસાની છે. અધ્યાત્મના માર્ગમાં ધર્મના ક્ષેત્રમાં આત્માને શાંતિ મળે એટલો લાભ, અશાંતિ થાય એટલું નુકસાન. બરાબર. હવે અહીંયા જીવ લાભ બાજુ ખેંચાય છે, નુકસાનથી ખસે છે. પોલાપણે પણ લાભ બાજુ દોડે છે, નુકસાનથી બચવાનો પ્રયત્ન કરે છે. અહીંયા પણ લાભ મેળવવાનો પ્રયત્ન કરે છે અને નુકસાનથી બચવાનો પ્રયત્ન કરે છે. એ જીવ સ્વભાવ જ છે, જીવનો પુરુષાર્થ સ્વભાવ જ એવો છે. એટલે જેને શુભાશુભ પરિણામમાં આકુળતાને અશાંતિ જોઈ એનાથી ઉદાસીન થવાનું. ઉદાસીન થઈ દેહાદીથી ભિન્ન અને સ્વરૂપ મર્યાદામાં રહેલા તે આત્મામાં, આત્મા કેવો છે કે દેહથી અને રાગથી ભિન્ન છે અને પોતાના જ્ઞાન સ્વભાવની મર્યાદામાં રહેલો છે. ક્યારે આત્મા, આત્માનો સ્વભાવ પોતાની મર્યાદા છોડતો નથી. સ્વભાવ નથી મર્યાદા છોડતો. એક સમયના પરિણામમાં વિભાવમાં આવે છે ત્યારે પણ સ્વભાવ સ્વભાવની મર્યાદામાં જ રહે છે. એટલે જે જ્ઞાનીને સ્વભાવ તે હું એવો અનુભવ છે એ ભિન્ન રીતે છે. એ વિભાવ એના એની દશામાં હોવા છતાં વિભાવથી ભિન્ન રીતે છે. કેમ કે એ જોવે છે કે હું તો મારા સ્વરૂપની મર્યાદામાં જ રહ્યો છું, મારા સ્વરૂપની મર્યાદા છોડીને હું તો ક્યાંય ગયો નથી ને જઈ શકું એવી મારી પરિસ્થિતિ પણ નથી, જવાનું મારે કોઈ કારણ નથી. શું કરવા જવું? ત્યાં તો અશાંતિ ઊભી થવાની છે. મારા શાંત સ્વરૂપને છોડીને હું જઉં શું કરવા? બાર દેહાદિથી ભિન્ન અને સ્વરૂપ મર્યાદામાં રહેલા તે આત્મામાં જે ચલ સ્વભાવરૂપ પરિણામ ધારા છે, હવે શું છે કે સ્વભાવની બહાર ઉત્પાદ વય ચાલે છે ધારાવાહિક. પણ તેમાં પોતે પોતાની હૈયાતીને પકડી છે ભૂલથી. શું કર્યું છે? ભૂલથી હૈયાતીને પકડી છે, એક સમયના પરિણામમાં પકડાઈ ગયો છે. ખરેખર પોતાની હૈયાતી ત્રિકાળી સ્વરૂપમાં છે, પણ પોતાને તેનું બેભાન પણ હોવાથી હૈયાતી પકડી ચલિત અંગમાં, ચાલતા અંગમાં ઉત્પાદવી. તેનો આત્યંતિક વિયોગ કરવો એટલે એમાં હૈયાતી જે પકડી છે એને પૂરેપૂરી છોડી દેવી પડે. અને એ દ્રષ્ટિથી થાય, સ્વરૂપ દ્રષ્ટિ વિના એ ન થાય. આપણે સમયસારમાં એ વિષય આવશે, અહીંયા એ જ વિષય આવ્યો છે. સમયસારમાં 11મી ગાથા છે, આપણે 9-10 ચાલે છે ટીકામાં. 9-10 ચાલે છે અને 11મી ગાથામાં માત્ર સ્વભાવનો, ભૂતાર્થ સ્વભાવનો આશ્રય કરવો એક સમયનો પરિણામ વ્યવહારનો વિષય છે એનો આશ્રય મૂકી દેવો. વ્યથમ વસીદો ખલુ સમાધિથી અવધિ જીવો, ભૂતાર્થને આશ્રિત જીવ સમ્યક દ્રષ્ટિ થાય છે. વ્યથમ વસીદો સમાધિથી ભૂતાર્થનો આશ્રય કરનાર સમ્યક દ્રષ્ટિ થશે. એટલે જે ભૂતાર્થ સ્વરૂપ લક્ષમાં આવ્યું છે જ્ઞાનમાં, દ્રષ્ટિ જેવી શ્રદ્ધા એના ઉપર ગઈ કે આ હું, એટલે એણે એક સમયના પરિણામમાંથી અસ્તિત્વને સાવ મૂકી દીધું, અત્યંત વિયોગ કર્યો. શું કીધું? જે સ્વભાવરૂપ પરિણામ ધારા છે તેનો આત્યંતિક વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરીને, એ ઉપાય છે સન્માર્ગ. એટલે ઉપાય દ્રષ્ટિનું કાર્ય શું? જરા સ્પષ્ટ કરીએ કે દ્રષ્ટિનું કાર્ય છે હૈયાતીને અભેદ ભાવે ગ્રહણ કરી લેવી. તો ચલ પરિણામ જે છે ઉત્પાદવી વાળા, એમાં અસ્તિત્વ ગ્રહણ કર્યું છે એટલે ભગવાને એને પર્યાય દ્રષ્ટિ રૂપ મિથ્યા દ્રષ્ટિ કહ્યો છે. શું કીધો છે? પર્યાય દ્રષ્ટિ એ તે મિથ્યા દ્રષ્ટિ અને સ્વભાવ દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ. ત્રિકાળી સ્વભાવની દ્રષ્ટિ કરે તે સમ્યક દ્રષ્ટિ, એક સમયના પરિણામની દ્રષ્ટિ કરે તે મિથ્યા દ્રષ્ટિ. પ્રવચન સારની 92મી ગાથા છે, પર્યાય મુંડાહા પર સમયાહા. જે પર્યાયમાં હું પણ અસ્તિત્વ ગ્રહણ કરીને મૂંઢ થયેલો છે તે પર સમય નામ અજૈન છે, તે જૈન નથી, સ્વસમયમાં નથી, એ પર સમય છે, પરમત વાળો છે. દ્રષ્ટિ પ્રધાનતાથી એક ન્યાય એવો છે કે જો જીવ પર્યાય દ્રષ્ટિ હોય તો જ એ રાગમાં હું પણ કરે, પર્યાય પર્યાય દ્રષ્ટિને કારણે રાગમાં હું પણ છે, કારણ કે રાગ પર્યાયમાં થાય છે, સ્વભાવમાં તો રાગ થતો નથી. ને પર્યાયમાં હું પણ કરશે એ રાગમાં હું પણ કર્યા વગર નહીં રહે, રાગમાં હું પણ કરશે એ રાગના વિષયભૂત બાહ્ય વિષયમાં હું પણ કર્યા વગર નહીં રહે. આ તત્વજ્ઞાન થોડું સૂક્ષ્મ છે, પણ કેવી રીતે આ કામ અંદર ઉલટું કે સુલટું થાય છે એ જરા સમજવા જેવું છે. ઘરમાં દરેક માણસ પોતાના દીકરા દીકરીમાં પોતાપણું જોવે છે, બરાબર. આ મારો પરિવાર છે, એ શું કરવા એને જોઈને એમ થાય છે કે એના પ્રત્યેનો પર્યાય દ્રષ્ટિને કારણે જે રાગ છે એમાં હું પણ છે, એટલે મૂળમાં વાત છે. રાગમાં હું પણ છે એટલે રાગનો વિષય જે પદાર્થ સામે થયો એમાં હું પણ એવા વગેરે નહીં, પણ અંદરથી રાગને જ કાપ્યો હોય કે આ પર છે એટલે ઓલી ચીજ પર સ્વપણે દેખાવાની જ નથી. જેણે ચાલતા પરિણામમાં રાગને પર તરીકે જોયો, જ્ઞાનને સ્વ તરીકે જોયું, એ રાગના વિષયને પર તરીકે જ જોશે, સ્વ તરીકે નહીં જોવે. આ એક ટેકનિકલ પદ્ધતિ છે કામ કરવાની. એટલે જ્ઞાનીઓએ રાગથી ભિન્નતા કરાવી છે, શરીરથી ને સંયોગથી ભિન્નતા તો તને આપોઆપ થઈ જશે, ઓટોમેટિક જ થશે. અંદરમાં તો અવલોકન કરીને રાગથી ભિન્ન પડવાનો પુરુષાર્થ કર, વિજ્ઞાનના પુરુષાર્થમાં ક્રમ એ લીધો છે કે ઉપયોગ ઉપયોગમાં ક્રોધ ક્રોધાદિમાં ત્યાંથી વાત કરીશ, પહેલી ગાથા એ લીધી છે, પછી કર્મ નો કર્મની ગાથા પછી લીધી છે ભિન્નતાને, એ ક્રમ સૂચવે છે. બરાબર કામે લાગવું જોઈએ અંદર, બરાબર કામે લાગવું જોઈએ, અને કાળજી અંદર જોઈએ, ખૂબ જ જાગૃતિ અને ખૂબ જ કાળજી જોઈએ. જે ચલ સ્વભાવરૂપ પરિણામ ધારા છે તેનો આત્યંતિક વિયોગ કરવો, એટલે દ્રષ્ટિમાંથી સ્વભાવ એ વિષયને કાઢી નાખવો, એને અત્યંત વિયોગ કહે છે. અસ્તિત્વ જ ઉપાડી લેવું, પછી આ પર્યાયને આમ કરવું ને આ પર્યાયને આમ કરવું, એ બધી આકુળતા વહી જવાની. કેમ કે મારું અસ્તિત્વ જેમાં નથી એમાં મારે હું ફેરફાર કરવો, મારું સ્વરૂપ ત્રિકાળી છે, ત્રિકાળી એક સમયના પરિણામથી ભિન્ન હોવાથી એમાં ત્રિકાળી શું કરે, અસ્તિત્વ ઉપાડી લીધું. હું મારા સ્વરૂપમાં છું સદાય, હું મારા સ્વરૂપમાં સદાય છું એ પરિણામ કરે છે એવો ભાવ કોણ કરે છે, સ્વરૂપ તો સ્વરૂપમાં છે પણ એ ભાવ કોણ કરે છે, પરિણામ કરે છે. એટલે એ ભાવ જ્યાં કરે છે અને રખડી રખડીને જિંદગી બરબાદ કરશે એવું જયારે આપણને લાગે ત્યારે શું કરીએ, તું રખડવું બંધ કર, રખડવું બંધ કર એમ નહીં, એને કામે લગાડો. શું કરો, એને કામે લગાડો. એ કામે લાગ્યો એટલે રખડવું બંધ થયું કે ન થયું, બે બે જગ્યાએ તો કામ થવાનું નથી. એમ પરિણામ આડુંઓળું થાય છે, સીધો હાલતું નથી, પર્યાય સીધી હાલતી નથી. અહીંયા રાગ કરે છે, અહીંયા મોહ કરે છે, અહીંયા દ્વેષ કરે છે, અહીંયા આમ કરે છે, આમ કરે છે, આમ કરે છે, અને અનેક જ્ઞેયોને જોવામાં ભાગે છે. જોતો જોતો સારું નસું ને મોહ, સારું નસું ને મોહ કર્યા જ કરે છે. આ બધી રખડપટ્ટી છે પર્યાયની, ભાવે ભ્રમણ છે, દ્રવ્ય ભ્રમણ કરાવે છે, પછી પરિભ્રમણ કરાવે છે. એને શું કરવું, એને ત્રિકાળી સ્વરૂપ બતાવ્યું, જો આનંદ શાંતિ નું ધામ તું પોતે છો, હું આ છું એમ લે, બસ પર્યાયની રખડપટ્ટી બંધ. અંતરનું આકર્ષણ ઉભું થયું અનંત શાંતિના ધામનું. બહારનું આકર્ષણ તૂટી ગયા, કેમ કે આકુળતા એ તો આમથી આકુળતા ઉત્પન્ન કરતો હતો અને સ્પષ્ટ અનુભવ થયો. ગુરુદેવ એકવાર જ્ઞાનીની ઓળખાણ માટે એક બહુ સરસ વાત કરતા હતા. આમ તો આટા મારતા મારતા એ વાત ચાલી હતી, જમીન આટા મારે 10:30 વાગે જેમાં પછી કે બાલા નામ પશ્યંતિ લિંગાહ, સંસ્કૃતમાં બોલ્યા કે બાળ ગીરો આમાં કાંઈ નહીં, એ બાળ બુદ્ધિ જેવો છે. બાલાનામ પશ્યંતિ લિંગાહ, બાહ્ય ચિહ્ન જોનારા બધા બાળકો છે, એ ત્યાગમાં મોહે છે. આ ધર્મના ક્ષેત્રમાં કેમ જ્ઞાની નથી ઓળખાણ, એનું કારણ તો કે પછી આવ્યા વિદ્વાનો, તો વિદ્વાનો ક્ષોભ જ્ઞાનને જોવે છે કે ભાઈ આને શાસ્ત્રનું કેવું જ્ઞાન આવડે છે, કેવા કેટલા શાસ્ત્રો ભણ્યો છે, શું સમજે છે, શું સમજાવી શકે છે, તો કે એનું કામ નથી. એમાં જ્ઞાનીને ઓળખવા હોય તો એમ કરીને વાત કરે. અનંત શાંતિના પિંડ ઉપર એની દ્રષ્ટિ પડી છે કે નહીં જોતા આવડવું પડશે કે શું બોલ્યા. અનંત શાંતિના પિંડ ઉપર એની દ્રષ્ટિ ક્યાં છે? એક સમયની પર્યાય ઉપર છે, બહારના ગ્રહણ ત્યાગ ઉપર છે, સૂક્ષ્મ જ્ઞાન ઉપરની પર્યાય ઉપર છે, બધું ક્ષણિક છે. ત્રિકાળી અનંત શાંતિનો પિંડ છે, અહીંયા દ્રષ્ટિ પડી છે કે નહીં? એ જ્ઞાની છે, બીજું કાંઈ તો જોઈશ નહીં. કે એનો વેશ શું છે ને એનું ક્ષોભસમ શું છે ને બધું મૂકી દેતો. દ્રષ્ટિ અનંત શાંતિના પિંડ ઉપર છે કે નહીં એમ અહીંયા કે છે કે ચલ સ્વભાવરૂપ પરિણામ ધારા ઉપરની દ્રષ્ટિ છોડી દેતો. તારા તારા તારી પર્યાય ઉપરની પણ દ્રષ્ટિ તું છોડી દે. એવો સન્માર્ગ ગ્રહણ કરી પરમ શુદ્ધ ચૈતન્ય સ્વભાવરૂપ પ્રકાશમય તે આત્મા છે એમ દ્રષ્ટિ કરશે. પોતાનો આત્મા કેવો છે? પરમ શુદ્ધ ચૈતન્ય સ્વભાવરૂપ પ્રકાશમય એટલે વેદનમય આત્મા છે. તે આત્મા કર્મના ઉદયના સંયોગથી સ્વકલંક પરિણામ દર્શાવે છે. શું કરે છે? કર્મના ઉદય બાજુ જેટલો ખેંચાય છે એટલું પરિણામની અંદર કલંક ઉભો થાય છે. એમાં છે પ્રકાશ એટલે વેદનમય લેવો, આત્મામાં પ્રકાશ નામની શક્તિ છે તેથી આત્મા પ્રકાશમય છે. એ પ્રકાશ શક્તિની વ્યાખ્યા અમૃતચંદ્રાચાર્ય એમ કરી, વિશદ સ્વસંવેદનમયી પ્રકાશ શક્તિ. વિશદ એટલે સ્પષ્ટ અને નિર્મળ, એવું જેનું સ્વસંવેદન છે તે પ્રકાશ શક્તિનું કાર્ય છે. એટલે નિર્મળ સ્વસંવેદન એ જ આત્માનો પ્રકાશ છે. આ લાલ પીળો કેસરી એ કોઈ આત્માનો પ્રકાશ નથી. અંદરમાં નિર્મળ 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 જે જ્ઞાન વેદન છે એ જ આત્માનો પ્રકાશ છે. અને પ્રકાશ શું કરવા કીધો? કે પ્રકાશથી અહીંયાથી પકડાય છે, અંધારામાં કોણ કોણ છે કોણ નથી શું ખબર પડે. અહીંયા ઘનઘોર અંધાર હોય, તમારા આંગળાએ તમને ન દેખાતા હોય તો તમે તમારા હાથ છે એમ કેમ ખબર પડી? ચાલો તમારા વેદનથી ખબર પડી કે આ મારા હાથ છે, મારા આંગળા, હું મુઠ્ઠી વાળું છું, ખોલું છું, મુઠ્ઠી વાળું છું, ખોલું છું, વેદનથી જ પકડો છો ને. આંગળા તમને અંધારામાં ધકે, ગોળ ઘોર અંધાર હોય, તમારા આંગળા તમને ન દેખાય એમ રાખો તો છે કે નહીં એની શું ખબર? વેદનથી ખબર પડે છે. એ વેદન છે, એ પ્રકાશ છે જેનાથી હૈયાતી પકડાય છે. આ વેદનનો વિષય બહુ ગૂઢ છે, જ્ઞાનીઓ સિવાય એને કોઈને ખબર નથી, કેમ કે એનું એનું રહસ્ય એ વેદ અનુભવીને જાણે છે. બાકી વેદનના વિષયમાં બધે અંધારું હાલે છે. કેમ કે એ એક જ પ્રકાશ છે, અને એ ન હોય તો અંધારું છે. એ કર્મકલંકથી ઉપરામ થઈને, ઉપરામ થઈને એટલે થાકીને, જેમ માણસને થાકી જાય તો આરામની કિંમત હોય. કોને કિંમત હોય આરામની? થાકીને લોટ થઈ ગયો હોય ને એને આરામ શું કહેવાય એની ખબર હોય. એમ જે કર્મભાવથી આકુલતાથી થાક્યો એ ઉપરામ થાય, એનાથી વિરામ પામે. આરામ, વિરામ, ઉપરામ બધા એક અર્થમાં શબ્દ છે. જેમ ઉપશમિત થવાય એટલે જેમ અંદરમાં ઠરાય તે ઉપયોગમાં અને તે સ્વરૂપમાં સ્થિર થવાય, સ્થિર થઈને અચળ થવાય, તે જ લક્ષ, તે જ ભાવના, તે જ ચિંતવના અને તે જ સહજ પરિણામરૂપ સ્વભાવ એટલે પરિણતિ કરવા યોગ્ય છે. મહાત્માઓની વારંવાર એ શિક્ષા છે. એમાંય કર્મ લીધો છે, તો કર્મ લીધો છે, પણ એમાંય કર્મ લીધો છે. એ વિશે થોડું કારણ લઈશું સ્પષ્ટ કરીને.